તારીખ 11/5/1988, પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 362 અને 363 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 277.
યાદ કરવું પડતું નથી પણ સમજ રહે છે એમ કહ્યું છે. એની પાછળ ચાલતી પરિસ્થિતિને જોઈને નિર્ણય કરવાની વાત છે, તપાસીને નિર્ણય કરવાની વાત છે. પાછળથી વિચાર કરીને નિર્ણય કરવો એ પદ્ધતિ બરાબર નથી, અથવા એ પરિપક્વ પદ્ધતિ નથી, સમજવાની એ સાચી પદ્ધતિ નથી. બે વચ્ચે જે તફાવત છે એ તફાવત એ પ્રકારનો છે કે માત્ર પાછળથી વિચારીને જે સમજે છે, નિર્ણય કરે છે, એને કાંઈ ખ્યાલ તો આવે છે કે આમ થઈ રહ્યું છે, એ વાત બરાબર છે, કહેનાર સાચા છે, એવું જ થઈ રહ્યું છે મને, અને એવું એને સમજાય છે તો પણ એની ઓવરસમજણા છૂટતી નથી. એ સમજે છે ખરો, પણ ઓવરસમજણામાં રહીને સમજે છે. ચાલતા પરિણામમાં તપાસીને જે પ્રસ્તુત વિષય છે, સામે આવેલો વિષય છે, સમજમાં ક્ષણની સામે એને એ રીતે તપાસે છે, એને ઓળખના નથી રહેતી. પણ બીજી ઘણી ઘણી સૂક્ષ્મ પરિણામની વાતો અને વિષયો એને જાણવા અને સમજવા મળે છે. સ્થૂળતા જળવાઈ રહે છે, લાંબો સમય જો ઉપસંજ્ઞા રહે તો એ સ્થૂળતા વધવાની પરિસ્થિતિ ઊભી થાય છે. જ્યારે ઉપસંજ્ઞાથી લઈ પણ પદાર્થને ઓળખવા માટેનો જે સાચો રસ્તો છે એ પદ્ધતિએ જતા સૂક્ષ્મતા વધે છે, અને જેવું પદાર્થનું સ્વરૂપ છે તેવું ભાવભાષિક રૂપ થાય છે. એના વિભાવનો વિષય ચાલે છે. સામાન્ય રીતે મિથ્યાત્વ છે એટલું સૂક્ષ્મ પરિણામ છે કે જીવ પકડી નથી શકતો કે આમાં મિથ્યા ભાવ શું થાય છે. હું જો એ તપાસીને નિર્ણય કરવા જાય, ચાલતા પરિણામો પરથી તપાસીને નિર્ણય કરવા જાય, તો એને પોતાનો કેટલો રસ છે અને ભૂલ ચીજ શું છે એને પરિણામો પરથી પકડાય છે. ભલે તરત ન પકડાય તો કેટલાક અભ્યાસથી પકડાય છે, વારંવારના અભ્યાસથી પકડાય છે, અને જ્યારે ભૂલ પકડાય ત્યારે એ ભૂલ છૂટી જાય એવો નિયમ છે. ભૂલનું જ્ઞાન એ જ ભૂલની નિવૃત્તિનું, ભૂલના અભાવનું કારણ છે, બીજું કોઈ ભૂલને છૂટવાનું કારણ નથી. એક સમયની ભૂલ કેમ છૂટે કે એ ભૂલ સમયનું જ્ઞાન થાય તો છૂટે. જ્ઞાન બે પ્રકારે થાય છે, એક ભૂલને સમજાવવામાં આવે છે, ઓળખ સમજામાં રહીને જે ભૂલને સમજે છે તો પણ એ ભૂલની નિવૃત્તિ નથી થતી. આપણા મનુષ્ય સમાજમાં ચાલે છે, આ તબક્કે ચાલે છે કે સમજીએ છીએ, સમજાય છે, બીજાને સમજાવી શકીએ છીએ, પણ હજી અંદરમાં ભૂલ પકડાતી નથી અને ભૂલ તરીકે જ્ઞાન દિશામાં આવતું નથી. આ સમસ્યા ઉભી થઈ છે. કારણ એનું કારણ ભોગ સંજ્ઞા છે. ભોગ સંજ્ઞા એ ભૂલ સમજો છે, એવું ઓળખ સંજ્ઞા એ સમજણનું જ્ઞાન ગુણ ટાળવા માટે સમર્થ નથી. જેમ કોઈ રાગ છે આત્માનું કાર્ય અથવા આત્માને ગુણ સુધારવા માટે સમર્થ નથી, રાગ સાધન નથી, તેવું આ ઓળખ સંજ્ઞાનું જ્ઞાન છે એ પણ ગુણ મટાડવાનું સામર્થ્ય એનામાં નથી. કેમ કે એમાં યથાર્થ જેવો ગુણનો ભાવ છે એ ભાષો જ નથી. ભાસ્કો ઉગે ઉગે ખ્યાલમાં આવે છે કે આમ કહેવા માગે છે, ન્યાયયુક્તિ શાસ્ત્ર લાગણથી બધું મેળ ખાય છે, માટે સમજણમાં ફેર નથી એવું એને એક વિશ્વાસ ઊભો થાય છે. જે ધોખામાં રહી જાય છે, દુઃખમાં રહી જાય છે. આ બધું રહસ્ય છે. વચનમાં રહેલું આ રહસ્ય છે. સાદી ભાષામાં જે ગંભીરપણો છે એ આ છે કે શ્રવણ ગ્રહણ કરે છે, ભૂખવું પડતું નથી, યાદ કરવું પડતું નથી, શરીર એવો વિકલ્પ કરવો પડતો નથી, વિચાર કરવો પડતો નથી, રટણ કરવો પડતો નથી, સ્મૃતિમાં લાવવું પડતું નથી. મૂળ વિકલ્પ ભાવે પરિણતિ થાયેલા જ કરે છે કે આ હું, આ હું, આ હું, આ હું, આ હું એનું વાચ જે છે, આ હું જે વાચ છે એ પરિણમન ચાલ્યા જ કરે છે, નિર્વિકલ્પણે ચાલ્યા કરે છે. પરિણતિ શું ચીજ છે? અજ્ઞાન દશામાં પરિણતિ તો છે, પણ પરિણતિ પલટવી જોઈએ, પરિણતિ બદલાઈ જવી જોઈએ. જેમ અજ્ઞાન દશામાં ચાલતું પરિણમન આ પ્રકારે છે, તેમ જ જ્ઞાનીને સીધી વાત એ છે, તેમ જ જ્ઞાનીને ભયાનક સ્વભાવનો અત્યંત રસ હોવાને લીધે, પહેલા પણ શરીરના હુંપણાનો અત્યંત રસ, એકત્વ ભાવનો અત્યંત રસ હોવાને લીધે, એમાં આ નાયક સ્વભાવનો, નિર્જ્ઞાયક સ્વભાવનો અત્યંત રસ હોવાને લીધે, નાયક એટલે કોઈ દુખો શબ્દ નથી, એનો ભાવ છે, વાચ છે, એ અનંત રસનો પિંડ છે, સ્વયં જ અનંત રસનો પિંડ છે, એટલે પોતે સ્વયં જ રસાળ છે. પણ પ્રશ્ન થાય છે, કેમ આવે જ્ઞાયકનો? જ્ઞાયક તો બરાબર જ્ઞાયક છે, અમે ક્યાં ના પાડીએ છીએ, અમને સ્વીકારીએ છીએ, કહ્યું છે, ના પાડતા હોય એની વાત જુદી છે, પણ એનો રસ કેમ આવે? આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ બધું એક સમજા નથી, સમજાય છે તો ન્યાયુક્તિ શું, કઈ વાંધો એવું ન દેખાય એવું સમજાય છે, એ સમજણમાં વાંધો ન દેખાય, છતાં પણ એનો રસ કેમ ઉજે, એનો પુરુષાર્થ કેમ ઉજે, એની રુચિ કેમ થાય, એનો મહિમા કેમ આવે, આ બધા પ્રશ્નો કોઈ સંજ્ઞાને પ્રસિદ્ધ કરે છે, જાહેર કરે છે, પ્રદર્શિત કરે છે. જો જ્ઞાયક સ્વભાવ જેવો છે એવો એનો ભાવ ભાસે જ્ઞાન લક્ષણ ઉપરથી, જ્ઞાન લક્ષણ ઉપરથી જ્ઞાયક સ્વભાવનો જેવો છે એવો ભાવ ભાસે તો રસને લેવા જવો પડે નહીં, રસને શોધવા જવો પડે નહીં, રસનો કેન્દ્ર સ્થાને એ સમસ્યા અને પ્રશ્નો ઉભો રહે નહીં, ઉલટાનો એ રસને રોકી ન શકાય એ પરિસ્થિતિ અનિવાર્યપણે ઉપસ્થિત થાય, અનિવાર્યપણે એ પરિસ્થિતિ ઉપસ્થિત થાય. એટલે જ્ઞાનીને તો જ્ઞાયકનું અત્યંત રસ હોવાને લીધે જ્ઞાયક તે મૂળને અન્ય કાંઈ મારું વિકલ્પ નથી કરવો પડતો, આ પરિણતિ છે. હું જ્ઞાયક છું, બીજું કાંઈ હું નથી, માત્ર જ્ઞાયક છું, એવું જે એવી સહજ પરિણતિ, પેલા પણ પરિણતિ શબ્દ નથી વાપર્યો, આપણે ત્યાં અધ્યાત્મનો વિષય નથી, એટલે એવું સહજ રહ્યા કરે છે એમ સાબુ લઈ લીધે, એ પરિણતિ એને પકડાતી તો નથી, એટલે પરિણતિ શું કહેવી, એને તો પરિણતિ પકડાતી નથી છે, એને પરિણતિ છે કે જ્ઞાનીને તો સહજ પરિણતિ વર્તા કરે છે, કાંઈ દુઃખવું પડતું નથી, યાદ કરવું પડતું નથી, નાયક તે હું એવું સ્વરૂપરસથી સહજ પુરુષાર્થ વર્તા કરે છે. ઉલટી દશામાં પણ ઉલટો પુરુષાર્થ વર્તા જ કરે છે, શરીર કે હું, એમાં શરીરમાં મૂળપણા કરવાનો પુરુષાર્થ તો છે, વિરિગુણનું પરિણમન કાંઈ બંધન થયું નથી. જેવી રુચિ એવો જ પુરુષાર્થ, ઉગલની રુચિ રાગની રુચિ એવો જ પુરુષાર્થ, નાયકની સ્વભાવની રુચિ એવો જ પુરુષાર્થ. નાયક તે જ હું, અમને કાંઈ મારું નહીં, આ સિદ્ધ થયેલું પરિણમન છે. સિદ્ધ થયેલું જ્ઞાન કહો કે સિદ્ધ થયેલું પરિણમન કહો, જે મારામાંથી સિદ્ધ થાય છે એ જ્ઞાન કેટલું ઝડપથી આશ્ચર્ય થાય એવી રીતે કામ કરી રહ્યું છે, એ તો જગતના પ્રસંગોથી પણ સમજી શકાય છે. આ સર્કસમાં ખેલ કરે છે, જાનનું જોખમ ખેડૂતમાં ખેડતા હોય એવો ખેલ કરે છે, પણ એને એ સ્વાભાવિક થઈ ગયું છે. એને જરા પણ અચકાટ થાય છે એ પ્રયોગ દેખાડતા, એને કાંઈ ઓડિયન્સની સામે જરાય અચકાટ થાય ત્યાં સુધી એને સ્ટેજ ઉપર ન આવવાનો, એને ઓડિયન્સ સામે આવવા ન દે. નિર્ભયપણે સરળપણે રમત માત્રમાં ખેલ કરતા કરતા કરી શકે એટલી પ્રેક્ટિસ થાય, પછી એને સ્ટેજ ઉપર ન જાય, ત્યાં સુધી એને કેળવે છે. આ એની પદ્ધતિ છે. એટલું સહજ થઈ જાય છે, બીજાને આશ્ચર્ય લાગે આવી રીતે કેમ થઈ શકું છે. પોતે કરવા જાવ તો એને એમ થાય કે આ તો ઘણું અઘરું છે, એને માટે સહજ છે. આ પ્રેક્ટિસનો વિષય છે દરેક બાબતમાં. જગતમાં જેટલી કળા અને કારીગરી છે એ બધામાં આમ છે. જે કળા કારીગરી ટેકનિક આર્ટ એમ જે કહેવામાં આવે છે એ બધામાં આ પ્રકાર છે. તે પ્રેક્ટિસ થી સિદ્ધ થઈ ગઈ. એટલું સહજ થઈ જાય છે કે એની માટે એને કાંઈ પુરુષાર્થ કરતો એમ લાગે નહીં. જે પુરુષાર્થ કરો ત્યાં પણ પોતે પુરુષાર્થ કરતો હોય એમ ન લાગે. બધો પુરુષાર્થ કરે છે એમ ક્યાં લાગે છે? શરીર તે હું, શરીર તે હું, શરીર તે હું, એવી પરિણતિમાં પુરુષાર્થ કરે છે એવું એને ક્યાં લાગે છે? લાગવા બેસતું નથી, સાજબ થઈ ગયું છે. એ તો જ્ઞાની કહે છે કે તું તપાસ તો તને ખ્યાલ આવે એવું છે કે તારા પરિણામમાં શું શું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, એમાં ઊંટું શું છે, સૂટું શું છે, નુકસાન શું છે, લાભ શું છે, એ બધું જ્ઞાની દર્શાવે છે. જો પોતે જોવે નહીં, દર્શાવે છે છતાં જોવે નહીં તો પોતે માનવા તૈયાર નથી, માનવા તૈયાર નથી, અથવા ઊંધી રીત પકડી છે એ છોડવા તૈયાર નથી. આ પાડશે કાલ કહ્યું, અમે તો આ પાડીએ છીએ, જય બોલાવીએ છીએ, છતાં એમ વાત બીજી છે. એટલેથી પતે માતાજી બરાબર છૂટે કે મટે, મટે ધર્મ ક્ષેત્રમાં જીવ ક્યાં તો લોક સંજ્ઞામાં ફસાય ને કાં તો લોક સંજ્ઞામાં ફસાય. કોઈ એવા લોક સંજ્ઞાથી છૂટી જાય કે ના ના આપણે તો આત્માનું જ કરવું છે, લોકોનું કાંઈ આપણે ગણવું નથી, જોવું નથી લોકોની સામે, એ પાછા લોક સંજ્ઞામાં જો ફસાય તો પણ એ માર્ગ ઉપર આવી શકતા નથી. ત્યાંથી પણ નીકળવું જોઈએ, અને તે યથાર્થ કાર્ય પદ્ધતિ હોય તો જ નીકળી શકે, નહીં તો નીકળી શકે એવું નથી. પ્રથમ શુદ્ધ ઉપયોગ થયો જ્ઞાનીને, એ શુદ્ધ ઉપયોગ જ્ઞાનના ભાવભાષોથી ઉપજેલા મનમાંથી અને અત્યંત રસના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલો શુદ્ધ ઉપયોગ છે. એટલો તીવ્ર રસ રહેલો છે સ્વભાવમાં. જ્ઞાન દશા પ્રગટ થવા અર્થે પ્રથમ જ પૂર્વે એટલો રસ એ જ્ઞાનીએ રેડ્યો છે કે શુદ્ધોપયોગ છૂટ્યા પછી એની દશા સહજ પરિણતિ એ વર્ત્યા કરે છે. એ રસ પછી ચાલુ રહે છે, કેમ કે જ્ઞાની વૃદ્ધ રસમાં જતા નથી. એટલા જાગૃત છે કે શરીરથી હું, સંયોગથી હું, રાગથી હું, એવા વૃદ્ધ રસમાં જતા નથી. કેમ જતા નથી? કે સ્વભાવ રસમાં સુખ છે અને વિભાવ રસમાં દુઃખ છે. ગરમીમાંથી છૂટીને ઠંડીમાં જીવ ખસે છે, ગરમી તરફથી ખસીને ઠંડી તરફ આવે છે, એમાં અનુકૂળતા પ્રતિકૂળતા અને સુખ દુઃખ નો પ્રકાર હોવાથી એમ થવું જેમ સહજ છે, એમ જ્ઞાનીને વિભાવનું દુઃખ સહજ છે અને સ્વભાવનું સુખ પણ સહજ છે. એટલે વિભાવ તરફથી ખસવાનો અને સ્વભાવ પ્રત્યે પ્રવર્તવાનો પુરુષાર્થ સહજ જ થાય છે, અને તેથી એમ એ પરિણતિ છે એ જળવાઈ રહી છે. પરિણતિ થતી રહે છે, પરિણતિમાં વૃદ્ધિ થાય છે પોતાના શુદ્ધ ભાવની, સ્વભાવ ભાવની, એનું કારણ પુરુષાર્થ છે. આમ જ્ઞાની અને અજ્ઞાની બંનેની સમીક્ષા કરીને, સામે સામે મેળવીને એક વિશેષ એ પ્રકાર છે સમજવાનો. આ જેને અનુભવ પદ્ધતિથી સમજવું છે એની તો જ્ઞાની એમ કહે છે કે તારું ઊંઘનું પરિણમન છે એના ઉપરથી સુતા પરિણમનને તું સમજી શકે એવું છે કે સુખ તને અનુભવ નથી થયો, પણ દુઃખનો તો તને અનુભવ છે કે નહીં? કે દુઃખનો અભાવ અથવા દુઃખથી ઉલટું તે સુખ એમ કે મેં પરિણતિ લીધી. એવી જ રીતે પુરુષાર્થ છે, રુચિ છે, જ્ઞાન છે, શ્રદ્ધાન છે, એ બધાના પરિણમને સુરતા ઉલટા ઉપરથી એની સુરતી દશા ને સમજી શકાય છે. અનુભવ ગોચરપણે અનુભવ પદ્ધતિથી એને સમજી શકાય છે અને એ સમજવાની યથાર્થ પદ્ધતિ છે કે જેનાથી ઓગ સંજ્ઞા છૂટે અને ભાવભાષણ થાય. ચૈતન્ય મહેલમાં નિવાસ કરે છે, એ દશાનું વર્ણન છે. વિશેષતા છે વચનોની, આ વિષયની અંદર વિશેષતા છે. વર્તમાનમાં આવા ભાવલિંગના દર્શન ન હોવા છતાં, વર્તમાનમાં આવા ભાવલિંગી મુનિના દર્શન છે ગુરુદેવ તો બહુ વિષયની અંદર લાગણીવશ થઈ જતા, અરે અરે ભાવલિંગી મુનિના દર્શન કરીએ જેના પગના તળિયા ચાલે એમ કહેતા, નિયમ કહેતા પણ સંતોમાં વિરાળ અને વિયોગ એવી લાગણીમાં આવતા હતા. કેમ કે એમના વચનો જોયા, એ વચનમાં એનો વિતરાવ રસ, એનું માપ આવ્યું, એનો ભાવ ભાષો, તો સાક્ષાત એ રસની પરિણામ સહિતની મૂર્તિ કેવી હશે એના ઉપર ધ્યાન દેવું એ બહુ સ્વાભાવિક છે. સહેજે જાય જેમ અજ્ઞાનીને એમ લાગે, જો કોઈ એને જ્ઞાન દશા પ્રાપ્ત કરવાની અભિલાષા જાગૃત થાય, પ્રથમ જ ફર્સ્ટ થોટ જેને કહેવામાં આવે છે કે આવા કોઈ જ્ઞાન દશાવાળા જ્ઞાની હોય ખરા તો એના ચરણમાં જા, આ પહેલો વિચાર એને આવે. એમ જ્ઞાનીને આવો વિચાર આવ્યો વિના રહેતો નથી. જો એ આચાર્યોના આગમ અને પરમાગમ જોડે અને એમાં જે અધ્યાત્મ રસનો પ્રવાહ જોડે વચનોથી ભલે સેંકડો હજારો વર્ષ પહેલાંથી આવ, પણ એમાં જે અધ્યાત્મ રસ જોડે ત્યારે એને એમ થાય કે આવા કોઈ સંતો હોય તો એના ચરણમાં જ હું નિવાસ કરું. જ્ઞાનીને એમ થાય, એમાં આત્મારથી જ્ઞાનીને એમ થાય, એમ જ્ઞાનીને આમ થાય. એ પ્રકાર ગુરુદેવશ્રીના પ્રવચનોમાં હતો, પ્રત્યક્ષ સાંભળવાને જોવા મળેલો. એમ અત્યારે આવા ભાવલિંગી સંત મુનિરાજની આચાર્યોની વિદ્યમાનતા ન હોવા છતાં આ બે ગુણ સામે એના દર્શન કરીને, એની પરિણતિના દર્શન કરીને એનું ચિતાર ચિતરતા હોય એવું ભાવલિંગી મને ભક્તિયુક્ત મહિમાયુક્ત વર્ણન આવ્યું છે. આગ્રાની પહેલી શિબિરમાં ત્યાંનો સંપ્રદાયનો સમાજ સાંભળવા ઘણો આવતો, ઘણા માણસો આવતા. એ લોકો એમ માને છે કે દાંડી સ્વામીના ભક્તો છે એ મૂળને માનતા નથી, અને અમે બધા મૂળ ભક્તો છીએ એ બધે દાંડી સ્વામીના ભક્તો હોય વસ્ત્રધારીના, અમે તો દુનિયાના ભક્તો છે. કુદરતે શું કર્યું કે ત્યાં મંડપની અંદર મુનિ દશાની મહિમા વાળા જે બોલ છે બેનશ્રીના, એના ચાકલા બનાવીને લગાવેલા. પછી એક જ ચાકલા ઉપર વાંચન ચાલુ કર્યું. લોકો એમ માનતા હોય સંપ્રદાયમાં કે મુનિને માનતા નથી, પણ મુનિની આવી ભક્તિ હોય તો કોઈ આવો સામે, આવી મુનિ ભક્તિ કરનાર કોઈ હોય તો આવો સામે. આવા ભાવ એની પાસે ક્યાંથી હોય? એ તો સ્વરૂપમાં ઓળખતા નથી, એ તો ઓળખ સમજાય સંપ્રદાય બુદ્ધિથી માને છે, એને આવી ભક્તિ આવે નહીં. બહુ વસ્તી સાંભળતા લોકો, બહુ વસ્તી આવે છે સાંભળતા તે દેશો સંપ્રદાયના માણસો બહુ રસથી સાંભળતા. આ લોકોમાં આવી બધી વાતો છે આપણે તો એમ માની છીએ, અથવા એ જાતની અફવાઓ ચાલે છે. લોકો દૂર હોય સાચી વાતથી, એટલે અફવાઓ ચલાવવી એ એક સામાન્ય પદ્ધતિ થઈ ગઈ છે. અરે કાંઈ નહીં હોય કરી નાખે, એક વહન ફો કરે કે હું જતો હજી કાંઈક કાપ્યા એના ટકા રાખીએ, શકો તો છે વાત કાંઈ ન હોય ને, હું એને માનતા જ નથી એમ કહીએ. ગુરુમાંથી આ લોકો મુનિને માનતા જ નથી, જે આપણા ગુરુને ન માને એને આપણે આપણા સંપ્રદાયવાળા સ્વીકારવા કામ એનો બાય પોટ રાખો. આપણા સંપ્રદાય માને એ ભલે એને દિગંબર કેવડાવે, આપણે એને દિગંબર તરીકે માનવા ઉપસ્થિતિ. પછી પેપરમાં વાત આવે એમાં એ વાત એ ગ્રહ બીજા ગ્રહ ન કરી શકે એમ માને કે દિગંબર નહીં એમ નક્કી કરો આપણે. ઠરાવ કરો, આ સભાની અંદર એક એવો ઠરાવ કરો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે અને દિગંબર તરીકે સ્વીકારવાની. એને ખબર નથી કે કુંકુંડાચાર્ય ને પેલા વાત કરવા પડશે, આ માટે સમયસર ની અંદર કુંકુંડાચાર્ય અમનાય છે. કુંકુંડ અમનાય, કુંકુંડ અમનાય વાળા છે. કુંકુંડ તો કોઈ દિગંબર નહીં, ઠીક છે. પણ એક વ્યક્તિગત દિવસ ને લીધે કેટલો મહાન અપરાધ થાય છે એ જીવના ધ્યાનમાં આવતું નથી. કોઈ આશરો ન કરી દે તો એનો એ સ્વીકાર કરતા કર્મ કરાવવાના. અત્યારે જે મકાન મારીએ છે એમાં અનુભવની કોટી તૂટે છે. મનથી વચનથી કાયાથી કરુણ કરા મને અનુમોદન વાપસ માગું તો ત્રણ કરીને નવ થાય. એક કુટી તૂટે તો નવે નવ કુટી અપરાધ ને આમાં પૈસા નાખીને પૈસા નાખનાર નો
અપરાધ
જવાબદારી પણ છે. આવ્યા ફલાણા કરવો છે માટે આપણે કરો બહુ જવાબદારી. એક એક કાર્યની જવાબદારી છે, રહેવાના એક એક કાર્યની જવાબદારી છે. નિશ્ચિત વાત કીધી છે, પણ વ્યવહારના પ્રત્યેક કાર્યની જવાબદારી છે. કેમ કે એને નિશ્ચય સાથે અપેક્ષિત સંબંધ છે, વ્યવહાર નિશ્ચય સાપેક્ષ છે. એટલે પોતાના તો શું છે, તત્વની વિચારના જાય પછી અત્યારે તો તત્વની વિચારના જોઈને તમને ભરવાની વાત છે. બાકી તો બધે અંધારો મોર અંધાર. ભક્તિ કરતા પણ અભક્તિ કરે છે. મિથ્યાત્વની વિરાધના દ્રઢ કરે છે, વિરાધનાને દ્રઢ કરે છે. એ તો એવું જ છે, જેને દાન તો સાધન કર્યું છે, બધા બાહ્ય પરિણામને સાધન કર્યા છે. એ સાધનથી ખરેખર તો નાટક છે. જો સમય સહી થયો તો ચારિત્રના બાધક છે, ને નહીં તો દર્શનો સહિતના બાધક છે. રાગ માત્ર તો બાધક જ છે. સમય ન હોય તો દર્શનો સહિત નમકાની મંદિર સહિત બંધાય, નહીં તો ચારિત્ર મુને તો બાંધે જ બાંધે. રાગ માત્ર એ બાધક છે. જે બાહ્ય સાધન કયા છે એ નિશ્ચય, બાહ્ય સાધન કયા છે નિશ્ચયથી બાધક છે. સગવડતા હોય તો મને પણ લગ્ન કરવા ગર્ભ પડતો હતો, પ્રભુની સગવડતા જળવાઈ રાખે. દીકરા હોય, ઘરે કુટુંબ હોય, પરિવાર હોય, બધી સગવડ સાચવે. હું ઘરે જ રહું તું સગવડ સાચવી હોય તો શ્રાવક માંથી જ જશે. આ તો શ્રાવક માંથી જ જશે. હું પ્રતિજ્ઞા લઈએ તો મંદિર બને તોડે તો એ શ્રાવક થી ઊંચો છે એવું છે કઈ? શ્રાવક થી ઊંચો છે. પ્રતિજ્ઞા લઈને તોડવી એ મોટો અપરાધ છે. કોના કરતા? તો પ્રતિજ્ઞા નહીં લેવા કરતા. શાસ્ત્રમાં આ વિધાન છે કે તમે મુનિ દીક્ષા અને પ્રતિજ્ઞા ન લેવા એનો વાંધો નથી. એટલો જેટલો વાંધો તમે લઈને એનો ભંગ કરો એનો છે. એને આત્માનું હિત નજર સામે નથી. શું બીજું કઈક નજર સામે છે? શું બીજી નજર સામે છે? કે આ રોટલા પાણી ને માન સન્માન જોવાઈ રહીએ, સગવડતાઓ સચવાઈ રહીએ, આ નજર છે એની. એની આત્માની નજર નથી. મારા આત્માનું શું થાય છે એની એને ખબર નથી. એમ છે ખરેખર
આત્માની નજર છે તો છોડીને ચાલ્યા
જાય. જેમ દુકાનદારને એના નફા ઉપર નજર છે, સેના ઉપર નજર છે, ગ્રાહક ઉપર નજર છે કે ભાઈ આ ગ્રાહક છે રૂપાળો છે, આ ગ્રાહક છે એ કાણો કુબડો છે. તો ભાઈ કાણો કુબડો હોય તો વગર કાણો કુબડો હોય એને જ 10,000 નો વપરાશ કરાવે તો એ એના માટે સારામાં સારો છે. આ મેલો ઘેલો છે એના સ્વચ્છ કપડા પહેરીને આવ્યો છે, ગ્રાહકની સામે જોવે છે. હે, એ તો એના નફા સામે જોવે છે. એમાં આ એના સામે જોવે છે જે દુકાનદાર થઈ ગયા, બીજું કાંઈ નથી.
બેઠા
લાલબહાદુર શાસ્ત્રી સાથે ઘણો પરિચય હતો. આજે એના કુટુંબ સાથે પરિચય છે. બુદ્ધિવાળો માણસ હતો, દેખાયું બુદ્ધિવાળો હતો. બધી દુકાનદારી ચાલે છે. પંડિતો રોટલા હતું પ્રવચન કરે છે. શું ફેંક્યું ને પંડિત તરીકે પ્રવચન કરતા હોય, પંડિતો રોટલા હતું પ્રવચન કરે. મેં તો હું તો બહુ ફર્યો છું, બહુ આપણું જોયું છે કે દિગંબર દિગંબર સંપ્રદાયમાં નહીં ગયા એને કોઈ માન વિશ્વાસ ન આવે. બધે તો ફેર્યો છું હું મતમાં, બધે વેદાંતમાં આમાં તેમ બધે જે એવો છે. બધે દુકાનદારી ચાલે છે, ધર્મમાં નામે બધે દુકાન. વાત તો તમારી સાચી છે, પણ હવે અહીંયા તપાસ કરજો. કીધું જે જગ્યાએ અત્યારે તમે આવ્યા છો આ જગ્યાએ તપાસ કરજો કે અહીંયા દુકાનદારી ચાલે છે કે નહીં. એમ તો ન કહેવાય પહેલા મારી તપાસ
કરજો.
શું તમે જ્યાં આવ્યા છો ત્યાં તપાસ કરો. વાત તમારી સાચી છે, મારો તમારા જેવો અભિમત છે, પણ હવે અહીંયા તપાસ કરો. દુકાનદારી છે ત્યાં સમર્પણ નથી, ને સમર્પણ છે ત્યાં દુકાનદારી નથી. પદ્મચંદ્રી તો મોટું સમર્પણ છે ને એને એને તો ખ્યાલ છે એને કે આ માણસ તો ઘણું સાહસ કર્યું છે. એને તમે તપાસ કરજો બરાબર. પછી તો બે ત્રણ વખત બેઠા જુદી પડે એવી વાત છે. એટલા એટલો સરવાળામાં આવ્યો છે. આવું છે મારે, મારે સોનગઢ આવું છે, ભાવનગર આવું છે, મારે મારે આવું છે. તમારા મિત્રને હારે લેતા આવો, પદ્મચંદ્રને કીધા લેતા આવો. કે અમારા આગ્રામાં એક માણસ બદલે સમાજ ઉપર બહુ મોટી અસર થાય છે, સમાજમાં બહુ મોટો ફેરફાર થાય છે. એને જે કાંઈ એને શંકા કુશંકા આશંકા જે કાંઈ હોય, જેટલા પ્રશ્નો હોય લાવે, ઘણા પ્રશ્નો હોય. એ પ્રશ્નો એવું કે વૈષ્ણવમાંથી આવ્યા તો સાચું છે એમ કેમ માન્યું? એ દરેક પોતાનું સાચું કહે છે, એમ જેમ માન્યું સાચું કહે. ભગવાન મહાવીર સાચું કે છે, તમે શું કરવા માની લીધું? એવો પ્રશ્ન કર્યો છે. પરીક્ષા બધા જવાબ દીધા કે મને હવે મરાવ્યું છે ત્યાં જરૂર આવો, કોણ ના પડે આવો ખુશ હતી. એવું છે, અત્યારે જે સંપ્રદાયના મુનિ છે એની ટીકા કરે તો માણસને દુઃખ લાગે, એટલે એ દિશામાં મુનિજનની ટીકા કરવાનો સમય નથી. પણ સાચું સ્વરૂપ શું છે એ સમજી અને ખોટું છોડી દે માણસ તો પણ એને પોતા પૂરતો તમે દોષમાંથી બચી જાય છે. દુનિયા દુનિયા જાણે, જગતનું જગત જાણે, પણ સાચું ખોટું પરીક્ષા કરીને નક્કી કરે, પોતાના પક્ષમાંથી વિમુક્ત થાય, સાચું ગ્રહણ કરે, તો એને લીધે એક પ્રયોજનનો વિષય છે. એને નુકસાન એટલી વાત છે. એટલું પ્રયોજન સિદ્ધ કરવા માટે એ મુનિઓને મુનિ તરીકે માનવાનું ગ્રહિત નથી. આત્મા કેવી રીતે તમે છોડી શકશો? તો એમ કયો તમે તમે મુનિ તરીકે નથી માનતા? આ તો આપણો અમારો સ્વાર્થ છે એટલે જ માનીએ છીએ. એટલું ચોખ્ખું કરો, માયાચાર નહીં કરો. તમે અમારે તો આટલું જ પ્રયોજન છે, તમને અમારે ત્યાં લાવવા માટેનું આટલું જ પ્રયોજન છે. બાકી અમે તમને મુનિ તરીકે સપનામાં માનતા નથી. કયો જો એની આંખ કેવી ફરે છે ખબર પડે. અમારા શાસ્ત્રો ન બાળતા હોય ને ન નાશ કરતા હોય તે કરાવે. જો આટલું તમે કહો તો આ વાત જો તમે સ્પષ્ટ કરો કે જે ગુરુનો અમારા ઉપર ઉપકાર છે, જે સ્વામીજીનો ઉપકાર છે, એ અનુસાર અમારા સિદ્ધાંતમાં કાંઈ ફેર નથી. અમે કોઈ દ્રવ્યલિંગી પણ માનતા નથી, ભાવલિંગી તો નહીં, દ્રવ્યલિંગી પણ માનતા નથી. એટલું સ્પષ્ટ કરીને ચાલો. જેમ કોઈ કહે છે તો એક પ્રશ્ન આપણે શરૂઆતમાં આવતો હતો જયારે ગુરુદેવ જુદા પડ્યા ત્યારે, અમે સ્થાનકવાસી છીએ, ઘણા વર્ષો સ્થાનકવાસી માર્યા છે, હવે અમારે ત્યાં વળવા આવે તો શું કરવું? અમારે આહાર આપવો કે ન આપવો? આ પ્રશ્ન થતા તો અમને ત્યારે આપણે ત્યાં સ્પષ્ટીકરણ થયું. એમ કે મહારાજ આહાર લેવા આવ્યા છો, આહાર દેવાનો વાંધો નથી, પણ અમે હું તરીકે માનતા નથી. આપણે એ રીતે સ્વીકાર્યો હોય તો સ્વીકારો, એ રીતે સ્વીકારી ન હોય તો અમારે બીજું કંઈ કહેવાનું હતું નથી. સ્પષ્ટતા કરે સંપ્રદાયવાળાને એમ તમે જ આહાર આપો તો બીજા એમ જ માનવા નાખે. આપણે માને છે ના માને છે, આમાંના બળમાં કંઈ ફેર નથી. જો આ માનતા હોય તો આપણે સાચા છીએ, જો આ લોકો આહારદાન આહાર કર દેતા હોય તો આપણે સાચા જ છીએ, એમ નથી લે. એમ આમાં શું બગડે? કે વિદ્વાન લોકો, શાસ્ત્રના અભ્યાસી લોકો જ્યારે એને સ્વીકારવા માંડે ત્યારે જે લોકો બીજા છોડવાની અંદર અનુસરવા વાળા હજારો માણસો છે, એને એમ થાય કે સાચું વાત જ કરે. માટે આપણે મુનિઓને માનવા, અને આજે પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગુરુને જે ક્ષેત્રમાં મોટા માનતા એ બધા આહારદાન દેતા માનતા થઈ ગયા છે. હમણાં આપણે મારી આવ્યા એ આ પરિસ્થિતિ ઊભી થઈ છે, મુનિઓને મુનિ તરીકે માનતા થઈ ગયા છે. મોટો દોષી આવે અને એની ગ્રહિત મિથ્યાત્મની બીજી 25 વાતમાંથી એક વાતને ના નહીં પાડી શકો તમે. જયારે આદેશ આપશે મુનિ તરીકે છે એ તો આમ કરવું જોઈએ, પછી કેવી રીતે ના પાડશો? એકવાર તમે સ્વીકાર્યા એને, આદર સત્કારથી એને બોલાયા, હવે એક મારો આ આદેશ છે, શું કરશો? 25 લફરા ઘૂસેલા છે, મોટા ભાગના મુનિઓ નિષ્પંથી છે, કોઈ શુદ્ધ આમના એના મુનિ ગોતવા મુશ્કેલ છે અત્યારે.
ઇડોલને સ્થાપન કરવા વાળા મોટાભાગના વર્ષો મહિનામાં મોટાભાગના તો વિષપંથી છે. આજે સંપ્રદાયમાં વિષપંથી મહિનાની જરૂર છે. શું દશા થાય? પદ્માવતી ક્ષેત્રપાળ કુદેવ દેવીઓને બેસાડવા વાળા. આ તો અમારે ત્યાં એક ઉપસ્થિત થયેલો છે ભાઈ, સમજીને પ્રશ્ન કરેલો છે. સામાજિક પ્રશ્ન છે જરા, પણ થોડુંક આપણે શ્રદ્ધાને સ્પર્શતો વિષય છે. આ પહેલી જે મુખ્ય વાત કરી છે એ શ્રદ્ધાના દોષને બચાવવાની. તારા શ્રદ્ધાને શ્રદ્ધાના દોષથી બચીને જે કરવું હોય એ કર. શ્રદ્ધામાં આભળ છેક લાગે અને શાસ્ત્ર બચાવવા જઈ શાસ્ત્ર નહીં બચાવતા. પોતાના શાસ્ત્ર બધા હોમાઈ જશે. પરિસ્થિતિ એવી ઊભી થશે, આગળ સરવાળો શું આવશે કે બધા શાસ્ત્ર હોમાઈ જશે. કેમ કે એ લોકો તો કુદરતને માનવાવાળા છે. ક્યાંથી તમારી સલામતી રહેવાની હતી? એમાં ગયા પછી તમે કેટલા નહીં કેટલા, તમારી સલામતી ક્યાંથી રહેવાની? અમારું જુદું, અમે અમારી રીતે રહેશું તો તમે સુરક્ષિત છો. અંદર ગયા પછી તો ખલાસ થઈ જાય. એ તો સીધી વાત છે. અને એ પ્રશ્ન એ તો ઉપસ્થિતિમાં એક પ્રકાર બની ગયો, મેનવા કાંડ ને ગૌહતીની અંદર. તો છતાં આ પ્રયોગ કોઈ કર્યો નથી. આપણે ત્યાં જે પ્રયોગ અત્યારે થયો છે એ પ્રયોગ કર્યો નથી. એ તો કઈ ખ્યાલમાં આવ્યો વગર નહીં, ગુરુજીને ખ્યાલમાં આવ્યો કે આપણે આમ કરો, આપણે આમ કરતા
નહીં.
આમાં કોઈ દ્રવ લિંગી પણ નથી. બે ધડક વાત, આમાં કોઈ દ્રવ લિંગી નથી. એ પ્રશ્ન જ ઉપસ્થિત થતા નથી.
અમારે તો ઘણા ગુણ, અમારા તો સંગ ઘણા
ગુણ ખબર છે. એ તો બધું ગડબડ ઘણી બહુ મોટી છે. સ્વતંત્ર જેવી બધી ગડબડ થઈ ગઈ છે. ઘણી મોટી ગડબડ છે. એમાં તો લક્ષ્ય લપસવા જેવું છે. કોઈ ગમે તે કરે, આપણી જાત આપણે સંભાળવા માંગે છે. મુનિરાજ આશ્ચર્યકારી નિર્વૃદ્ધિથી ભરેલા ચૈતન્ય મહેલમાં નિવાસ કરે છે. આશ્ચર્યકારી વૃદ્ધિ છે. કેવી છે? અંદરમાં વૃદ્ધિઓ, ચૈતન્યની વૃદ્ધિઓ, આશ્ચર્યકારી વૃદ્ધિઓ છે. જેના વર્ણન કરવા માટે જ્ઞાનીઓને શબ્દો મળતા નથી. એમ કહીને છોડી દેવું પડે છે કે આશ્ચર્યકારી વૃદ્ધિ છે. એમ કહીને છોડી દેવું પડે છે. એવા ચૈતન્ય મહેલમાં નિવાસ કરે છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં અનંત આનંદ આનંદ શાંતિ ભરેલો છે. અને જેમાંથી પ્રવાહ ચાલુ થઈ ગયો છે, શાંતિના ફુવારામાં બેઠા છે. એમ કોઈ ગળગળતા તડકામાં ઠંડા પાણીના ફુવારામાં બેસે અને ઊભા થવાનું મન થાય નહીં એમ છે. ચૈતન્યમાં નિવાસ કરે છે. ચૈતન્ય રૂપમાં આનંદ પ્રકારનું જોવાનું છે, તેનું અવલોકન કરે છે. કેટલું જોવાનું છે? આનંદ પ્રકારનું જોવાનું છે. કુતૂહલ પણ જીવે કર્યું નથી. બહારના પૂતગળને જોવા માટે કુતૂહલ કરે છે કે આ કેવું ફૂલ, કેવું ફળ, કેવું આંખ, કેવું તે, કેવું અનેક જાતના પાંચમી ઇન્દ્રિયોની વિધિવિધતાના અનેક વિષયો છે, એમાં કુતૂહલ કરે છે. હવે ઘરમાં એક નાનું બાળક તોતલું બોલતું હોય તો એમાં કુતૂહલ કરે છે. મહત્વ છે ને એનું. નાનું બાળક તોતરું બોલતા શકે તો એમ કુતૂહલ કરે છે. એટલે આ તો આવું બોલે છે, એની ભાષા એમ મીઠી લાગે છે. મહત્વ છે ને એટલે મીઠાશ લાગે છે. અહીંયા કહે છે કે એવું પરમ પ્રેમની એવી પ્રીતિ તને શ્રી ગુરુના વચન ઉપર આવે છે. પરમ પ્રેમને પરમ પ્રીતિથી જીવે, શ્રી ગુરુના વચન સાંભળીશ તો તારું અંતર ગુદાયા વિના રહેશે નહીં.
અને એ સ્થિતિ નહીં સાંભળે ત્યાં સુધી તારું અંતર ફેદાય ને પરિણામ થાય, ગ્રંથિ ભેદ થાય, બની શકે એવું નથી. ચૈતન્ય લોકમાં અનંત પ્રકારનું જોવાનું છે તેનું અવલોકન કરે છે. ચૈતન્ય લોકમાં અનંત પ્રકારનું જોવાનું છે, એક બે પાંચ પચીસ ચીજ જોવાની નથી એમ કે છે, અનંત પ્રકારનું જોવાનું છે. પણ અંદર લોકિંગ મારે તો એને સમજાય એવું ભાષાનો વિષય છે ખરો. જે ચક્રવર્તીઓને પાંચ ઇન્દ્રિયોના વિષયની કોઈ ખામી નથી, એને એવી રીતે શું જોયું કે સહજ માત્ર માં ક્યાંથી નીકળી પડ્યા, જરાય કષ્ટ નથી થયું, દુઃખ નથી લાગ્યું, મારે આ છોડવું પડે છે એ વાત નથી, રહેવું પડે છે એનું દુઃખ થયું. ચૈતન્યની વૃદ્ધિને જોવા માટે બહારમાં રાજમાં ને મહેલમાં રહેવું પડે એમ દુઃખ હતું, એ દુઃખ થી છૂટીને સુખમાં ગયા છે, સુખ થી છૂટીને દુઃખમાં નથી ગયા. એવું ચૈતન્ય લોકમાં અનંત પ્રકારનું જોવાનું છે તેનું જંગલમાં બેસીને ચોવીસે કલાક અવલોકન કરે છે, અંદર અવલોકન કરે છે, જોયા જ કરે છે, જોયા જ કરે છે. સુગાનીજીને કોઈ પ્રશ્ન પૂછ્યો વખતે મેં નહીં આવ્યા હોય સોનગઢમાં, આપ ભક્તિમાં નહોતા આવ્યા કેમ, તો કે ના ના નહોતો આવ્યો, પણ તમે કઈ ચોવીસે કલાક કઈ આત્મા નિરંકર શુદ્ધ ઉપયોગ માનીએ છો તો ભક્તિમાં નથી આવતા, થપકાની દ્રષ્ટિએ વાત ચાલે. ચોવીસ કલાક શુદ્ધ ઉપયોગ તો નથી રહેતો, એટલે શુભ ઉપયોગ રહે છે ભલે તો ચિંતન રહેતો હોય, તો પછી ભક્તિમાં આવવું જોઈએ ને. તો ભક્તિમાં તમે જઈને શું કર્યું, તો શું ઉપયોગ છે, તો અહીંયા આમ કે તત્વ ચર્ચામાં બેઠેલા, તત્વ ચર્ચામાં શું થાય છે, શુભ ઉપયોગ થાય છે, શું થાય છે શુભોપયોગ, ઓલા શુભ ઉપયોગની ગણતરી છે ને આ શુભ ઉપયોગની ગણતરી નથી. પણ ધ્યાનમાં બેસે તો એમ કે ભાઈ તમે કલાકો સુધી ધ્યાનમાં બેસો છો, તો નિર્વિકલ ઉપયોગ તો ક્ષણ માત્ર નથી, સેકન્ડનો અમુક ભાગ છે, આટલું બધું બેસીને શું કરવાનું. કે જ્ઞાતા દ્રષ્ટા થઈને ચૈતન્યને નિહાળવાનું કામ છે, નિજ ચૈતન્યને પણ વિતરાગ ભાવે નિહાળવાની વાત છે, રાગ ભાવે નહીં, વિતરાગ ભાવે. દીપચંદજી એક જગ્યાએ વાત કરી છે, વિતરાગ ભાવે તારા સ્વરૂપનું અવલોકન કર, વિતરાગ ભાવથી, એ પણ વિતરાગ ભાવથી. એમ ચૈતન્ય લોકમાં અનંત પ્રકારનું જોવાનું છે, અનંત અજાયબીઓ છે એમ કેવું છે, અનંત આશ્ચર્યકારી અજાયબીઓ છે એને જોવાની છે, તેનું અવલોકન કર. એમને જવાબ દીધો કે શુભ ઉપયોગ તો ક્યારેક આવે, જેટલી વાર ધ્યાનમાં બેસે એટલી વાર આવે એવું કાંઈ નિયમ નથી, અને આવે તો ક્ષણ પૂરતો હોય તો શું કે અવલોકન ચાલે છે, નિજ સ્વરૂપનું અવલોકન ચાલે છે, અને જે પરિણામના ખેલ છે એમાં તો મિશ્ર પરિણામ છે સાધકને, એ પણ નાતા દ્રષ્ટા તમાસગીરથી ને જોવે છે, પરિણામના નાટકને જોવે છે, નાટક સમયસાર કર્યું એના ઉપરથી, એના ઉપરથી નાટક સમયસાર કર્યું. લોકો જોવે છે કે બીજું કઈ થાય છે, કે એ ચૈતન્યનું અવલોકન કરતા, ચૈતન્ય સ્વભાવનું અવલોકન કરતા ચૈતન્ય રસ વૃદ્ધિગત થાય છે, એ રીતે ચૈતન્ય પરિણતિની કેળવણી થાય છે. પણ એ અંતરંગનો વિષય છે,
બહુ ભાગ જ્ઞાની એ વાતને ખોલતા નથી, કેમ કે પોતાના ઉપર આવે છે એટલે. ખરેખર તો એમ છે કે પોતાની ચૈતન્ય પરિણતિને રસથી કેળવે છે. ભરત ચક્રવર્તીએ છ ખંડના ફેલાવામાં, વિસ્તારમાં અને સંયોગના ઘેરાવામાં, છ ખંડના સંયોગના ઘેરાવામાં ઘેરાઈને રહેલા એમાં વચ્ચે આ કામ કરતા હતા. ચૈતન્ય રસની પરિણતિને કેળવવામાં, એટલી કેળવી એટલી કેળવી એટલી કેળવી જેવી મુનિ દશા લીધી કે સિદ્ધ કેવળ ના પકડી. જેની અંદર તારે ફસાવવું પડે એવું કઈ છે એના પ્રમાણમાં તો કઈ ટકાવારી આવે એવું નથી એનું તો. તેનું અવલોકન કરે છે. અંતરમાં અતિન્દ્રિય આનંદરસ આનંદરૂપ સ્વાદિષ્ટ અમૃત ભોજનના થાળ ભરેલા છે. તે ભોજન જમે છે આનંદામૃત નિત્ય ભોજી, આનંદ અમૃતના નિત્ય ભોજન કરનારા છે. ભોજી એટલે ભોજન કરનારા, સંસ્કૃત શબ્દ છે ભોજી શબ્દ. આનંદામૃત નિત્ય ભોજી અમૃતચંદ્ર આચાર્યના કૃષ્ણ છે. અંદરમાં થાળ ભરેલા છે, ભંડાર ભરેલા છે, પીરસેલું તૈયાર છે, બનાવવાની કોઈ ચીજ પ્રિપરેશન ની બાકી તૈયાર છે. અતિંદ્રિય આનંદ રૂપ સ્વાદિષ્ટ અમૃત જેવું સ્વાદિષ્ટ, કેવું સ્વાદિષ્ટ, કેરી હરી નીકળી હોય ને ત્યાં કેરી થી અડધો થઈ જાય, કેરી 5 રૂપિયાની હોય તો 18 રૂપિયાનો થઈ જાય અડધો, એટલે અડધો થઈ જાય એનો અડધો અડધો થઈ જાય એમ છે. આને જુએ છે ત્યાં અડધો અડધો થઈ જાય છે, ડબલ કિંમત આપે પોતે અડધો થઈ જાય. ઉગ્રનો સ્વાદ છે, સેકન્ડો જીભ ઉપર રહેવાની ચીજ છે. તે ભોજનને મુનિરાજ જમે છે. આ ખરેખરનું આહાર દાન પોતે દે છે અને પોતે લે છે. સંપ્રદાન શક્તિ પોતાની અને અપાદાન શક્તિ પણ પોતાની. વિતરાગ ભાવે સમરસ, સમરસ એટલે વિતરાગ ભાવે આ ભોજન જમે છે. એમ જમે છે એમાં કઈ રાગથી જમે છે એમ
નહીં,
વિતરાગ ભાવે આનંદ રસને પીએ છે. એ સમરસમય દશા અચિંત્ય દશા છે. વિષમરસનો જેમાં અભાવ છે રાગ અને દ્વેષના, વિષમરસનો જેમાં નાશ થઈ ગયો છે. અને એટલો સામ્ય રસ છે, જ્ઞાતા દ્રષ્ટાનો સામ્ય રસ છે. એવા વિતરાગ ભાવમય અચિંત્ય દશા છે. અચિંત્ય દશામાં મુનિરાજ પોતાના આનંદના ભોજનને જમીને મસ્ત થઈને રહે છે જંગલમાં. જેમ જંગલમાં સિંહ મસ્ત થઈને પીડ્યા હોય એમ મુનિરાજ પણ જંગલમાં મસ્ત થઈને આત્માની મસ્તીમાં પીડ્યા રહે છે. કોઈ નહીં જંગલમાં સિંહની બીક લાગતી છે કે ક્યાંકથી વૃક્ષી આવી વેળવાનું બટકું ભરી જશે તો નિર્ભયતા મુજબ નિસંગતા ટકી શકે જેવો જંગલમાં રહેતા નથી તે નિર્ભય નથી એટલે નિસંગ રહી શકતા નથી એમ છે. ખરેખર તો જંગલમાં રહીએ તો કેટલો ભય થાય, તો જંગલમાં રહીએ અને એકાગ્રા રહીએ અને સમજણ પડે એવું છે.
પણ પ્રેમની અભેદતા એ દ્રષ્ટિનો વિષય છે, પ્રેમમાં રહેલા ભેદો દ્રષ્ટિનો વિષય નથી. પણ શ્રદ્ધાન થાય છે, એમાં શક્તિના ભેદો ગુણના ભેદો સ્વીકારતા નથી. જ્ઞાન ભલે ભેદને જાણે છે તો પણ અભેદ અભેદતા સાધના રૂપ જ્ઞાન અભેદ સ્વભાવમાં અભેદતા સાધનારું જ્ઞાન એ પણ ભેદને જોતું નથી. જેનું ભેદ પાડવાનો પરિણામ ગુણ છે